તારીખ 14/1/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 621 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 283
પોતાની દશાનું વર્ણન કરે છે. કેટલાક વખત થયા સહજ પ્રવૃત્તિ છેલ્લા પરિગ્રહ જે પ્રકારનું પૂર્વ પ્રારંભ ભોગવે નિવૃત્ત થવા યોગ્ય છે તે પ્રકારનો પ્રારંભ ઉદાસીનપણે વેદમાં ઘટે જેથી તે પ્રકાર પ્રત્યે વર્તતા જે કાંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે તે પ્રસંગમાં જાગ્રત ઉપયોગ ન હોય તો જીવને સમાધિ વિરાજના થતા વાર ન લાગે. આ પણ એમણે પોતાને દર્શન કરે છે. અંદરમાં જે સમાધિ પરિણતિ છે અને એ સમાધિ પરિણતિ દ્વારા આત્મ સ્વરૂપની જાગૃતિ છે એ જાગૃતિ નિરંતર કોઈ પણ પ્રકારના પૂર્વકર્મ અથવા પ્રારંભને ભોગવતી વખતે રહેવી જોઈએ. જો ન રહે તો એ સમાધિની વિરાધના થાય અથવા સમાધિ વિષય જ્ઞાનીની અંતરંગ પરિણતિનો છે. આ પછી બાહ્ય પરિણતિનો બીજા પરિગ્રહ છે. જ્ઞાનીની અંતરંગ પરિણતિ એવી છે કે પૂર્વ પ્રારંભને ભોગવે છે પણ ઉદાસીનપણે ભોગવે છે. એમાં ઉદાસીનતા રાખે છે, ઉપેક્ષા ભાવ રાખે છે. એ પહેલેથી નિશ્ચય થયેલો છે અને પરિણતિ થયેલી છે એટલે ઉપેક્ષા ભાવ રાખે છે. અજ્ઞાન દશામાં જેમ અપેક્ષા ભાવ રહે છે તેનાથી વિરુદ્ધ એવો અહીંયા ઉપેક્ષા ભાવ રહે છે. સહજ જ ઉપેક્ષા ભાવ રાખે છે. એ સહજમાં સહજ પુરુષાર્થ છે, એ સહજમાં સ્વરૂપની સહજ જાગૃતિ છે અને એ રીતે પુરુષાર્થ અને જાગૃતિની સહજતા સહિત સહજ પણ છે એમ સમજવા જોઈએ. ફરીથી જે પ્રકારનો પૂર્વ પ્રારબ્ધ ભોગવે નિવૃત્ત થવા યોગ્ય છે, ભોગવા ભોગવવાથી નિવૃત્ત થાય છે અથવા તે પૂર્વ કર્મ ખરી જાય છે, નિર્જરી જાય છે, તે પ્રકારનું પ્રારબ્ધ વેદવો ઘટે એટલે કે અનુભવવો ઘટે એનો અનુભવ તો કેવી રીતે કરવો જોઈએ કે ઉદાસીનપણે કરવો જોઈએ, ઉપેક્ષા રાખીને કરવો જોઈએ. જેથી જે ઉપેક્ષા રાખવાથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તા એટલે ઉદય પ્રત્યે પ્રવર્તા જે કાંઈ પ્રસંગ પ્રાપ્ત થાય એટલે પ્રસંગ ઉભો થાય તે પ્રસંગમાં સ્વરૂપને વિશે જાગૃત ઉપયોગ ન હોય તો એમ કેવું છે. જો સ્વરૂપને વિશે જાગૃત ઉપયોગ ન હોય તો જ્ઞાની જીવને પણ સમાધિ વિરાજના થતા વાર મળે. સ્વરૂપની જાગૃતિ ન રહે અને હૃદયમાં જાગૃતિ એકાંતે આવે તો જ્ઞાન દશામાં અને અજ્ઞાન દશામાં શું ફેર પડ્યો, શું તફાવત છે? ત્યાં કઈ તફાવત નથી. એટલે ત્યાં એને સમાધિને વિરાધી. પણ બળવાનપણે જેની અંતર પરિણતિ છે એવા જ્ઞાની પુરુષને જાગૃતિ સહજ રહે છે, વિકલ્પ કરીને એને જાગૃતિ રાખવી પડે. તે માટે એમ થવા અર્થે સર્વસંગ ભાવને મૂળપણે પરિણામી કરીને, જેટલા સર્વસંગ ભાવ છે એને મૂળથી પરિણામી કરવા, એટલે અહીંયા ભિન્ન કરીને, સર્વસંગ ભાવને મૂળથી ભિન્ન કરીને, સર્વાંશે ભિન્ન કરીને, પૂરેપૂરા ભિન્ન કરીને, ભોગવા વિના ન છૂટવી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી પડે. પછી જે પ્રસંગ ભોગવા વિના છૂટવાનો નથી, એની પ્રવૃત્તિ જે કઈ થાય તે સર્વસંગ ભાવને મૂળપણે પરિણામી કરીને થાય, એમ કેમે અને તેમાં પણ, તો પણ એટલે તેમાં પણ, એટલે એટલી પ્રવૃત્તિ કરતા પણ, તે પ્રકાર કરતા સર્વાંશ અસંગતા જન્મે, તે પ્રકાર ભજવો ઘટે અને એમ પ્રવૃત્તા પણ ત્યાંથી છૂટી જવાય, અસંગપણું થાય, અસંગપણું ફરી વધતું જાય, છે તો ખરું પણ અસંગપણું વધતું જાય, તે પ્રકાર ભજવો ઘટે અને તે પ્રકાર સહેજે છે જે પુરુષાર્થમાં થવો ઘટે. મોક્ષોને અથવા અજ્ઞાન દશા વાળાની ભાષામાં એમ કહી શકાય કે અસંગતા જન્મે એવો પુરુષાર્થ એ વખતે એમણે જ્ઞાનીએ કરવો જોઈએ. એ પ્રકારે પૂર્વ પ્રારંભની અંદર જ્ઞાની પુરુષના પરિણામની અંતર સ્થિતિ પરિસ્થિતિ હોય છે, અને હોય છે એમાં એ શું કરે છે અને શું નથી કરતા, આ એનો અંતરમ પરિણામનો વિષય સમજવો છે. જરા ગુડ વાત છે, પડે એવી વાત છે. આમથી લઈએ તો સમજાશે જરા વધારે. અજ્ઞાન દશામાં શું થાય છે કે જીવની પરિણતિ સહજપણે બાહ્ય સંયોગો પ્રત્યે સાવધાન છે, એટલે જે નવા નવા પૂર્વકર્મનો ઉદય આવે છે એ ઉદયની અપેક્ષા વૃત્તિમાં જીવ પહેલેથી ઊભો છે, અગાઉથી ઊભો છે, પ્રથમથી જ ઊભો છે, એડવાન્સપણે. એટલે જેવો ઉદય આવે છે એની સાથે અજાગૃત સ્વરૂપમાં તો જાગૃતિ આવી નથી, એટલે અજાગૃત ભાવે તો છે જ, એ પ્રમાણે રહીને તન્મય થઈને પૂરેપૂરો પરિણામ નાની જીવની બીજી દશા છે. એમ કે એમને ખ્યાલ આવે છે કે આ ઉદય આવ્યો, આ ઉદયને રોકી શકાય એવો નથી, ભોગવે છૂટકો છે. તો અંદરમાં પહેલેથી સાવધાન છે, એ પણ એડવાન્સમાં સાવધાન છે પહેલેથી, હું મારી સ્વરૂપ જાગૃતિ માં બરાબર હોઉં અને અહીંયા ઉદાસીન થા. પછી એમાં બે પ્રકાર છે, એ નીચે લેશે કારણ કે એ બહારનો વિષય છે. તો એમાં સહજપણે પણ રહે છે અને ઉદીરણ પ્રવૃત્તિ પણ કોઈ કરે છે, એટલે ઈચ્છાપૂર્વક પણ કોઈ પ્રવૃત્તિ કરે છે, બે પ્રકારે પ્રવૃત્તિ કરે છે. એમાં એનો વર્ણન નીચે કરશે પોતાની દશાથી. અને એમાં કેટલીક પ્રવૃત્તિ ઈચ્છા વિના કરે છે અને કેટલીક પ્રવૃત્તિ ઈચ્છાપૂર્વક કરે છે. જે ઈચ્છા વિના કરે છે એને સહજ કહે છે, ઈચ્છાપૂર્વક કરે છે એને ઉદીરણ પ્રવૃત્તિ એમણે કહી છે. એવું પોતાના પરિણામને બે વિભાગમાં અહીંયા સમજાવ્યા છે. પણ અહીંયા એમ કેવું છે કે જો સ્વરૂપની જાગૃતિ ન હોય, અહીંયા જાગૃત ઉપયોગ એટલે જાગૃતિની સાવધાની ન હોય, એનો ઉપયોગ તો પૂર્વ પ્રારંભને અનુસરીને પણ થવા પડે, અને ઉપયોગ તો એક સાથે બેને વિષય કરે નહીં, આ તો છજ્ઞની સ્થિતિ છે. છતાં પણ સાવધાનીને અહીંયા ઉપયોગ કર્યો છે, ઉપયોગના આવો અર્થ ઘણી જગ્યાએ થાય છે. ઉપયોગ એટલે સાવધાની, બધા ઉપયોગ રાખજો એમ કે શું, એટલે ધ્યાન રાખો, સાવધાન થાવ, લક્ષ આપો, એવા અર્થમાં પણ ઉપયોગ શબ્દ વપરાય છે. એટલે જાગૃત ઉપયોગ ન હોય તો જીવને સમાધિ વિરાજના થતા વાર ન લાગે એવો પોતાને બહુ સ્પષ્ટ ખ્યાલ છે, એવું સ્પષ્ટ ભાન છે. તેથી સર્વસંગ ભાવને મૂળપણે પરિણામી કરીને ભોગવ્યા વિના ન છૂટી શકાય તેવા પ્રસંગે પ્રવૃત્તિ થવા દેવી એટલે કરીએ છીએ, તો પણ તેમાંથી સર્વાંગ સંતા જન્મે એ પ્રકારનો પુરુષાર્થ સહિતનો એ પ્રકાર ભજવો ઘટે, એ પ્રકારના પુરુષાર્થ સહિત એ પ્રસંગમાં ઉદયમાંથી પસાર થવું ઘટે, ત્યાંથી એને એટલી સાવધાની એને પુરુષાર્થ વિશેષ કરવો જોઈએ. આમાં શું એક વિશેષ સૂક્ષ્મ વિષય છે કે કેટલોક તો સહજ પુરુષાર્થને સહજ સાવધાની પરિણતિ લઈને થાય છે, અને કેટલોક નવો બળ પણ એ વખતે પોતે કરે છે કે જેને લઈને સર્વાંશ અસંગતા જન્મે. સર્વાંગ અસંગતા ક્યાં જન્મે? મુનિ દશામાં જન્મે, સર્વસંગ પરિત્યાગ કર્યો છે. તો એ દિશાનો પુરુષાર્થ ચાલતો રહેવો જોઈએ ઉદયના કાળે. સામાન્યપણે મુમુક્ષુ એમ વિચારે છે કે આપણે વેપાર ધંધો ઉદય હોય ત્યારે તો એ બધા કાર્ય કરીએ, અને નવરા પડીએ ત્યારે આપણે શાસ્ત્ર વાંચીએ, તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ, પૂજા ભક્તિ કરીએ, કાંઈ ને કાંઈ ધર્મ પ્રવૃત્તિ કરીએ. ધર્મ પ્રવૃત્તિ કરવાનો પીરિયડ આપણો જુદો, અને સંસાર પ્રવૃત્તિ કરવાનો પીરિયડ આપણો જુદો, એમ વહેંચી નાખે છે. એ બરાબર નથી. નાની તો ઉદય ભોગવતા પણ, ઉદય અનુભવતા પણ, ઉદય પ્રસંગમાંથી પસાર થતા પણ, એ વખતે અમુક તો એનો સહજ પુરુષાર્થ પરણતેલીને લીધે વર્તે છે, અને કેટલોક પછો વિશેષ પણ કરે છે, એમ છેલ્લી લીટીમાં કહેવા
માટે.
હા, વિશેષ એ વખતે પ્રયત્ન કરે છે. જેમ એક માણસ રસ્તા ઉપર ચાલે છે તો સહેજે સંભાળીને ચાલે છે, કે ખાડો આવે તો તરીને ચાલુ, પથરો આવે તો પગ વધારે ઊંચો કરી ઉપાડીને ચાલુ, ઠેસ ન લાગી જાય, નહીં તો ઠેસ આવે પડી જાય માણસ. તમે સામાન્ય સાવધાની તો નોર્મલ છે, સાવધાની હોય છે એ તો હોય છે, પણ એકદમ કોઈ ટોળું દ્વારતું છૂટ્યું હોય અથવા એકદમ કોઈ ટ્રાફિકનો વાહન છૂટ્યા, કોઈ સિગ્નલ છૂટી ગયો, ખોટે આવી ગયો વચ્ચે, તો પછી શું કરે? એ વખતે એકદમ સાવધાન થઈ જાય. અમુક તો સાવધાની એની વખતે જ છે, પણ એ વખતે વધારે સાવધાની રાખે, કે આમથી પણ વાહન છૂટે છે, આમથી પણ વાહન છૂટે છે, હું વચ્ચે આવ્યો, એ વખતે થોડી વિશેષ સાવધાનીમાં આવે છે, એટલી વિશેષતા એ કરે છે. એમ અહીંયા પરિણામની ચાલ છે, અને ઉદયનો ઘેરો વધે છે, તો સહજ સાવધાની ઉપરાંત કેટલીક સાવધાની એવા પ્રકારની છે કે સર્વાંગ અસંગતા જન્મે. એ વધતો પુરુષાર્થ, વધતો પુરુષાર્થ ક્યાં સુધી ક્યાં લઈ જશે? અસંગતાને જન્માવી દેશે. એમને તો જે દેખાય છે, એમને તો અહીંથી છૂટીને તે જ સર્વસંગ પરિત્યાગની અસંગ દશામાં ચાલ્યું જવું, પહોંચી જવું, એ જ એમને ઘટાય છે. એટલે એ બાજુનો હું તો પુરુષાર્થ કરું છું, મુનિપણામાં આવવાનો પુરુષાર્થ કરું છું, સર્વાંગ સંતા જન્મે એવો પ્રકાર કરું.
સાવધાની તો છે, પણ
વિશેષ સાવધાન થાય છે, વિશેષ જાગૃત થાય છે, વિશેષ પુરુષાર્થ કરે છે એ વખતે, અને જે પણ સહજ થાય છે એટલે ભજવો ઘટે એમ લખે છે. એ શબ્દમાં એની સહજતા પ્રદર્શિત કરે છે, એ પણ ભજવો ઘટે એમ, એમાં કૃત્રિમતા નથી. જેમ સાવધાની સહજ જ વધે ને, એકદમ ઘેરાઈ જાય માણસ તો સાવધાની સહજ જ વધે, બસ એ પ્રકાર છે. ત્યાં દેહ રૂપી પોતાની જાતને બચાવવાની સાવધાની છે, અહીંયા આત્મા રૂપી પોતાની જાતને બચાવવાની સાવધાની છે, બસ આમ વાત છે.
સાવધાની
પ્રતિકૂળતા વધારે આવે, તો એકદમ પ્રતિકૂળતા નું ટેન્શન એ વધી જાય છે, અનુકૂળતા વધારે આવે તો એનો હરખ વધી જાય છે. કેમ કે એને અંદર ની કોઈ સાવધાની નો પ્રકાર નથી, જ્ઞાની જાગૃત છે. આ વિષયમાં એને પણ અનુકૂળ અને પ્રતિકૂળ બે પ્રકારના ઉદય આવે છે. ઘણા અનુકૂળ ઉદય પણ આવે અને ઘણા પ્રતિકૂળ ઉદય પણ આવે. બધા પ્રકાર ભજે, નિર્ધનતા પણ તદ્દન આવે, રોગ પણ મોટા મહારોગ પણ થાય, બધું થાય. એવી પ્રતિકૂળતા આવે, બહુ અપમાન થાય, ઘણો અપમાન થાય, એવા પણ પ્રસંગ આવે. ઘણો બહુમાન થાય એવા પણ પ્રસંગ આવે. એકદમ સમૃદ્ધિ વધે એવા પણ પ્રસંગ આવે. એકદમ તંદુરસ્તી વધે એવા પ્રસંગ આવે. ગમે તે હોય એને એક જ ખાતું છે, બીજું ખાતું નથી. આ તો જગતની દ્રષ્ટિએ આ બધા ભેદ પાડવામાં આવે છે. એમને તો બધું એક ખાતામાં ખતવાનું છે, બીજું ખાતું એમની પાસે નથી. સ્વ તે સ્વ અને પર તે બે ખાતા છે. એક સ્વનું ખાતું, એક પરનું ખાતું. આ એન્ટ્રી સ્વની છે તો એ બાજુ લઈ જાઓ, આ પરની એન્ટ્રી છે એ બાજુ જાઓ. હવે બાહ્ય પ્રવૃત્તિને વધારે સ્પષ્ટ કરે છે કે કેટલાક વખત થયા સહજ પ્રવૃત્તિ અને ઉદીરણ પ્રવૃત્તિ એમ વિભાગે પ્રવૃત્તિ વર્તે છે. એક બાહ્ય પ્રવૃત્તિમાં બે ભાગ થાય છે, એમાં પણ બે પ્રકાર ઉત્પન્ન થાય છે. મુખ્યપણે સહજ પ્રવૃત્તિ છે. હવે એ બે ભાગમાં શું છે કે મુખ્યપણે તો સહજ પ્રવૃત્તિ છે, એટલે કોઈ ઉદય આમ આવે તો ઠીક ને આમ ન આવે તો ઠીક, એ પ્રકારમાં કાંઈ તો જતા નથી. અથવા મુખ્યપણે કોઈ ઈચ્છાઓ એકદમ ઉત્પન્ન થયા કરે, ઈચ્છાઓ વધતી જાય, એ પ્રકારે પણ પ્રવૃત્તિ નથી પરિણામની. એ પ્રવૃત્તિને એમ બતાવે છે કે સહજ પ્રવૃત્તિ એટલે કે પ્રારબ્ધ ઉદયે ઉદ્ભવ થાય, સામે ચાલીને પ્રારબ્ધ ઉદયે ઉદ્ભવ થાય તે. પણ જેમાં કર્તવ્ય પરિણામ નહીં, મારે આમ કરવું છે, પોતાની કોઈ ઈચ્છા હોય, પોતાનો વિકલ્પ હોય એમ નહીં, જે ઉદ્દેશ જે છે જે ઉભો થયો હોય તે, એ સહજ પ્રવૃત્તિ છે. બારમાં બીજી ઉદીરણ પ્રવૃત્તિ કે જે પરાર્થ યોગ્ય કરવી પડે તે, એ બીજાને માટે કરવી પડે છે. કેમ કે પોતે સુગાનીજી કહે છે, મેં તો અજરૂરિયાત વાલા હું. મેં તો અજરૂરિયાત વાલા હું. એક વાર તો ઘરમાં કહી દીધું કે મેં પંગુ હોગ્યા હું. પંગુ એટલે પાંગળો, પાંગળો એટલે માણસ અપંગ થાય ને, હાથ પગ ભાંગી જાય ત્યારે અપંગ થાય માણસ, અથવા બહુ મંદવાડ આવે ત્યારે અપંગ તથારી વસ્ત થઈ જાય. હું પરાધીન છું, પાંગળો છું, મારી મેળે કઈ કરી શકતો નથી. મેં તો પંગુ હોગ્યા હું, દો ટાઈમ કે લીએ રોટી ખીલા દેના ઘરના સભ્યો નું. હું કીધું રોટલી ખવડાવી દેજો, બાકી હું પાંગળો છું. હવે શારીરિક રીતે પાંગળા નતા, તો હજી 52 વર્ષે તો દેહ છોડ્યો છે, એ પહેલાની 18 વર્ષની આ સ્થિતિ છે. 52 વર્ષ પહેલાની ઉંમરની 18 વર્ષની આ સ્થિતિ છે. 18 વર્ષથી જ્ઞાન દશા વેપાર કરતા હતા, ધંધો કરતા હતા, કોઈ મોટા શ્રીમંત નહોતા, છતાં અંદર થી સુખી હતા, અતિ સુખી હતા, ઘણા સુખી હતા. ઘરમાં એમ કહી દીધું, મેં પાંગળો છું, રોટલી ખવડાવી દીધી. એટલે છતાંય પ્રવૃત્તિ તો કરે છે, તો પછી કોને આટું કરે છે? પરાર્થે કરે છે, બીજાને માટે કરે છે, પર એટલે બીજા, પોતાને માટે કરતા નથી. બીજી ઉદીરણ પ્રવૃત્તિ જે પરાર્થાદી યોગ્ય કરવી પડે તે, કરવી એટલે કરે છે એટલે કરવી પડે છે, એ પ્રારબ્ધ છે કે જેને લઈને કરવી પડે છે, કરે છે એમ નથી, તે કરવા પડે છે એમનું ચાલે. એ હાલ બીજી પ્રવૃત્તિ થવામાં આત્મા સંક્ષેપ થાય છે, અને એમ જે પ્રવૃત્તિ કરવી પડે છે
જેમાં ઈચ્છા વગેરે રાગ દ્વેષ મોહ બધું દેખાય એ બીજી જાતની પ્રવૃત્તિ છે. એમાં આત્મા સંક્ષેપ થાય છે, એમાં અંદર થી આત્મા સંકોચાય છે, પાછો પડે છે. શું થાય છે? આત્મા પાછો પડે છે. કેમ કે અપૂર્વ એવા સમાધિ યુગને તે કારણથી પણ પ્રતિબંધ થાય છે. અપૂર્વ એવો જે સમાધિ યોગ એને આ કારણે, આ ઉદીરણ પ્રવૃત્તિને કારણે થોડો રૂકાવટ આવે છે. અમારી જે દશા વધતી જોઈએ એ વધતી જે દશામાં રૂકાવટ છે તેવી રીતે યોજના વિચારવાની. આત્મામાં શક્તિ એવી છે કે અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લે એવી શક્તિ છે. કેવળ જ્ઞાન લેતા એને અંતર્મૂર્તિ વધારે વાર લાગતી. જયારે જે જીવ કેવળ જ્ઞાન લે છે કેવળ જ્ઞાન નો પુરુષાર્થ છે, બાકી કેવળ જ્ઞાન નો પુરુષાર્થ નથી, સાત્ય દશાનો પુરુષાર્થ છે. અંતર્મુખમાં કોઈ જીવ જો કેવળ જ્ઞાન લેતો હોય તો દરેક જીવ લઈ શકે છે. એમાં વાર લાગે છે એનું શું કારણ? જ્ઞાન દશા પ્રાપ્ત થયા પછી જેણે પોતાના આત્મામાં અનંત વીર્ય જોયું, અનંત પુરુષાર્થનું સામર્થ્ય અને શક્તિ જોઈ, એને એ પ્રગટ થવામાં શું કરવા વાર લાગે છે? કોઈને એક ભાવ, કોઈને બે ભાવ, કોઈને ચાર ભાવ, કોઈને છ ભાવ, આઠ ભાવ લાગી જાય છે. પંદર ભાવ સુધી લાગે છે. વધીને ક્યાં સુધી લાગે છે? પંદર ભાવ સુધી લાગે છે. તો એ સમ્યક દર્શન ચાલુ રહે ને પંદર ભાવ કાઢે એનું કારણ? અરે એક ભાવે શું કરવા કાઢે? એ તો એમ જ કહે છે કે એક ભાવે શું કરવા જોઈએ? આ સદેહ શા માટે મુક્ત દશા ન આવે? કેમ ન થાય? પ્રતિબંધ આવે છે. આવું જે પ્રારબ્ધની અંદર આત્મા પોતે ઉદીરણ પ્રવૃત્તિથી જયારે પ્રવર્તે છે ત્યારે એને પ્રતિબંધ આવે છે. સમાધિ યુગને એટલે પોતાની વધતી દશામાં એ રૂકાવટ છે. એમ અમે સાંભળ્યું હતું, ભૂતકાળમાં અમે આ વાત સાંભળી હતી એટલે સાંભળીને અમારા આત્મામાં એ સંમત કરી હતી. એમ કે છે આપણે નવી ગુરુદેવ પાસે અમે આ વાત સાંભળી હતી. એનો જ કહેતા હતા એ બરાબર હતું, એ વાત બરાબર હતી. એમ અમે સાંભળ્યું હતું નહીં, અમારા જ્ઞાનમાં એમ જાણ્યું હતું એમ કહો કે અનુભવ્યું હતું. શું કેમ કે પૂર્વના આરાધક છે અને હાલ તેવું સ્પષ્ટાર્થે વિધ્યો અને અત્યારે સ્પષ્ટપણે અમે અનુભવ કરીએ છીએ. એ તે કારણોથી વધારે સમાગમમાં આવવાનું, પત્રાદિથી કાંઈ પણ પ્રશ્નોત્તરાદિ જણાવવાનું તથા બીજા પ્રકારે પરમાર્થાદી લખવા કરવાનું પણ સંક્ષેપ થવાનો ના પર્યાયને આત્મા ભજે. અને આ રીતે અમે સાંભળ્યું, જાણ્યું અને અનુભવ્યું એ ઉપરથી અમારો આત્મા સહેજે કોઈના સમાગમમાં આવવા ચાહતો નથી, કોઈને પત્રથી ઉત્તર દેવા પણ ઈચ્છતો નથી કે બીજું કોઈ પરમાર્થના લેખ લખવા પણ અમને સહેજે આત્મા સંકોચાય છે, આત્માના પર્યાય સંકોચાય છે એવું આત્મામાં ભજા કરે છે. સરવાળે કે એ બધો વિચારીને, એ બધાને વિચારણાપૂર્વક અમારા આત્માની જે દશા થઈ છે, એવી જે સ્થિતિ થઈ ગઈ છે, એને કારણે તમને લોકોને થોડી તકલીફ છે મારા તરફ. તમારા પત્રોનો ઉત્તર હું પણ આવતો નથી, બીજા લોકોના કે તમારા લોકોના સમાગમમાં પણ હું બહુ આવતો નથી, કે કોઈ એવા લેખ પણ પરમાર્થના લખાણો પણ હું કઈ કરતો નથી જે બીજાને ઉપયોગી થાય. એ લખવાનું પણ સંક્ષેપ થવાનો એનો પર્યાય ને આત્મા ભજે છે. આત્મા એ પર્યાય ને સહેજે એમ જ ભજે છે. શું કરવું મારે? આ તમને જણાવું છું એમ કે અંબાલાલભાઈ લલ્લુજી એવા પર્યાય ને ભજ્યા વિના અને એટલે કે એમ થયા વિના અપૂર્વ સમાધિ ને હાનિ સંભવતી હતી. જે આગળ અપૂર્વ દશા થવી જોઈએ એને હાનિ ઘટે, અને એમ છતાં પણ અને એવું જાણવા અને એમ વર્તવા પરિણામવા છતાં પણ યથાયોગ્ય એવી સંક્ષેપ પ્રવૃત્તિ થઈ નથી, છતાં મને મારા ધાર્યા પ્રમાણે તો આવી પ્રવૃત્તિ નથી થઈ, મને સંતોષ નથી, એથી મારા પરિણામનો મને સંતોષ નથી. કુટુંબ ને વેપાર ની વચ્ચે કુદરતે નાખ્યા છે, આપણે છૂટ્યા છીએ પણ આપણે શું કરીએ છીએ? કે તો કુટુંબ પરિવાર છોડીને નીકળી ચુક્યા હતા. એ રીતે પણ કઈ મુમુક્ષુની ભૂમિકા વાળા જીવને જ્ઞાનની દશા ઉપરથી પુરુષાર્થની પ્રેરણા થાય અને આત્મહિતનો કોઈ બોધ મળે, એ હેતુ છે આપણા અત્રેથી શ્રાવણ સુદ પાંચમ છઠના નીકળવાની સવા સંભવ છે, પણ અહીંથી જતી વખતે સમાગમનો યોગ થઈ શકવા યોગ્ય નથી. આગળ લખે છે, હું જતી વખતે ક્યાંય ઉતરવા માંગતો નથી, અને અમારા જવાના પ્રસંગ વિશે હાલ તમારે બીજા કોઈ પ્રત્યે પણ જણાવવાનું વિશેષ કારણ નથી. કોઈ મોક્ષને તમે જણાવશો નહીં કે અમે મુંબઈથી વમાણિયા જઈએ છીએ એટલે આ રસ્તાથી તો જે રસ્તો છે એ રસ્તે પસાર થવું પડે, એ કોઈને જણાવતા નહીં. કેમ કે જતી વખતે સમાગમ નહીં કરવા સંબંધમાં કાંઈ તેમને સંશય પ્રાપ્ત થવાનો સંભવ થાય, ભલે કાંઈ તર્ક વિતર્ક કરે, શંકા કરે, કેમ કોઈને જણાવ્યું નહીં, કેમ એમને સીધા વ્યા ગયા હશે, કાંઈ નહીં તો આપણને દર્શનનો લાભ થાત, કેમ એમ રાખ્યું હશે, એવું શું કારણ બન્યું છે, એવું કાંઈ છે, એમ કોઈ શંકા તર્ક વિતર્ક કરે એટલે કોઈને તમે જણાવતા નહીં. સંશય પ્રાપ્ત થવાનો સંભવ થાય જેમ ન થાય, જેમ ન બને તો ન થાય તો સારું, એ જ વિનંતી. જેમ મથાળા માનતા નથી એમ ઘણી વાર નીચે પણ પોતે કઈ લખતા નથી, કોઈ વાર લખે છે કોઈ વાર નથી લખતા. 620 નો બાકીનો ભાગ ત્યાં પૂરો થાય છે. 621 નો અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. નિષ્ઠાવાળા ભાઈઓને અમારા સમાગમ વિશે જિજ્ઞાસા રહે છે તે પ્રકાર જાણ્યામાં રહે છે અંબાલાલભાઈ, કે તમને અમારા સમાગમની જિજ્ઞાસા એટલે ભાવના છે. બીજા પણ જે સત્સંગની નિષ્ઠાવાળા, સત્સંગની નિષ્ઠા એટલે શું, કે સત્સંગ મળવાથી આત્મહિત થશે એવી જેની શ્રદ્ધા છે, એવી જેની માન્યતા છે, અને એ રીતે જે સત્સંગમાં આવે છે. વિરુદ્ધ અભિપ્રાય રાખીને નથી આવતા, એમાં સમૂહ બધે જયારે કઈક પ્રકાર બને જેને આયામ આ રીતે સત્સંગ કરવાથી કઈક મને આત્મહિત થશે, બીજો કોઈ હેતુ અંદરમાં નહીં. એવા સમાગમની નિષ્ઠાવાળા ભાઈઓને અમારા સમાગમ વિશે જિજ્ઞાસા એટલે ભાવના રહે છે, એ જિજ્ઞાસાનો અર્થ ભાવના રહે છે, તે પ્રકાર જાણ્યામાં રહે છે એટલે તે અમારા ખ્યાલમાં છે. પણ તે વિશેનો અમુક કારણ પ્રત્યે વિચાર કરતા પ્રવૃત્તિ થતી નથી. એ વિશેનો વિચાર, અમુક કારણોનો વિચાર કરીએ છીએ તે વિશેનો, ત્યારે પ્રવૃત્તિ, સમાગમની પ્રવૃત્તિ થતી નથી, અથવા કરવામાં આત્મા ના પાડે છે, નહીં કરવી. બીજા સત્સમાગમમાં આવે છે એ વિચારોને અને તમારા આવનારાઓને પ્રવૃત્તિ સાથે સંબંધ હોવાથી તમને લગતા મને સંકોચ થાય છે. ચાવે વાત ગુપ્ત રાખવી જોઈએ, તમને કહેવી ન જોઈએ. સ્વાભાવિક છે એમને એ બાબતની અંદર એ પ્રકારથી બધા સમાગમમાં આવે એ કેટલાક કારણોનો વિચાર કરતા એમનું મન પાછું પડતું. આ રીતે મારે સત્સંગનો પ્રસંગ ગોઠવાય એ મને બરાબર નથી
લાગતું.
પેલા લોકો ભક્તિ વધારે કરે છે અને એ એમને ગમતી વાત નથી. આ બધી લોકો પર લાઈન છે. આખે સામાન્ય રીતે કોઈ બહુમાન આવે ત્યારે જીવને અંદર ગમે સારું લાગે, આ એથી વિરુદ્ધ જાય છે. બહુ સારો પત્ર છે. એટલે તમને લખતા છે સંક્ષેપ થાય છે. જો કે કઈ પણ તે વિશેષ પ્રસ્તાવથી લખવાનું બન્યું હોય તો પત્ર તથા સમાગમ આદિની રાહ જોયા કરાવવાનું અને તેમાં અનિશ્ચિતપણું થતું હોવાથી કઈક દેશ પ્રાપ્ત થવા દેવાનું જે અમારા પ્રત્યેથી થાય છે તે થવાનો સંભવ ઓછો થાય. જો કેટલીક કેટલીક ચોખવટ કરી હોય આ બાબતમાં તો તમને ખ્યાલ આવી જાય કે આમના કાગળના જવાબે ધાર્યા નહીં આવે અને આ બહુ સમાગમમાં પણ ઈચ્છતા નથી એવું જો જણાવી દઈએ તો તમને આકુલતા ન થાય, ક્લેશ થાય કે આકુલતા કેમ મારા પત્રનો જવાબ ન આવ્યો, કેમ મને ત્યાં આવવા માટે ના પાડે છે અથવા હા ન પાડી, એ જાતની આકુલતા એને ન થાય. અમારા પ્રત્યક્ષ જે થાય છે એ ન થાય. જો તમને કેટલીક સ્પષ્ટ કરીને વાત કરી દીધી હોય તો તમને પછી એમ ન થાય કે આમ કેમ કરે છે એમ ન લાગે, કેમ કે તમે કારણ જાણો છો એમ થવાનું, તે સવાલ થવાનો સંભવ ઓછો થાય. પણ તે વિશે સ્પષ્ટાર્થથી લખતા પણ એવું ચોખ્ખું લખતા ચિત્ત ઉપસંપાયમાં કરે છે, વળી પણ પરિણામ પાછા વળી જાય છે લખતા લખતા. આ બી વાત ક્યાં લખે એટલે સહેજે કઈ થવા દે થાય તે થવા દેવું એમ યોગ્ય પાસે છે. ત્યારે હવે આવું આવું લખવું એના કરતા જે થાય તે લખવા દે. ભવાનીએ થી વળતી વખત પછી નીચે ચોખવટ કરશે આ બાળગીરા પછી ભવાનીએ થી વળતી વખત ઘણું કરી સમાગમ નો યોગ થશે. જતી વખતે નહીં પણ વળતી વખતે ઘણું કરીને ચિત્તમાં એમ રહ્યા કરે છે કે હાલ વધારે સમાગમ પણ કરી શકો એવું કે દશા નથી, અત્યારે કોઈ વધારે તમારો સમાગમ થાય એવું ઈચ્છતો નથી. પ્રથમથી આ પ્રકારનો વિચાર રહ્યા કરતો હતો કે પોતાને એકાંતમાં રહેવાની પણ ઈચ્છા છે, નિવૃત્તિ ક્ષેત્રમાં પણ એકાંતમાં રહેવું છે. એટલે પહેલેથી જ આ પ્રકારનો વિચાર રહ્યા કરતો હતો અને જે વિચાર વધારે શ્રેયકારક લાગતો હતો અને એકાંતમાં રહેવું એ મારા આત્મા માટે મને વધારે સ્ત્રીકારક લાગતું. પણ ઉદયવશાત કેટલાક ભાઈઓનો સમાગમ થવાનો પ્રસંગ થયો. પહેલેથી જ આમ લાગતું હતું, પ્રથમથી એટલે બહુ પહેલેથી આમ લાગતું હતું કે આ આજુબાજુ ટોળું ન વધે તો સારું. પણ ઉદય એવો છે કે ઘણા ભાઈઓનો સમાગમ પ્રાપ્ત થઈ ગયો, ઘણાને પરિચય થયો, ઘણા સમાગમમાં આવ્યા, ઓળખાણમાં આવ્યા, જે એક પ્રકારે પ્રતિબંધ થવા જેવું જાણ્યું હતું. અને એ વખતે જ ખ્યાલ આવ્યો હતો કે આ આપણે બંધન વીધું આટલો પ્રતિબંધ વીધો, જેટલો પરિચય વીધો એટલો પ્રતિબંધ વીધો. અને હાલ કાંઈ તેવું થયું છે એમ લાગે છે, પહેલાથી એમ લાગ્યું હતું એ વાત હવે બાકી થઈ ગઈ છે એમ જ થયું. તો બીજું કાંઈ નથી, તું જે ખ્યાલમાં આવ્યું હતું એવું બીજું છે એમ લાગે છે. વર્તમાન આત્મદશા જોતા કેટલો પ્રતિબંધ થવા દેવા યોગ્ય અધિકાર મને સંભવતો નથી. મારે જો મારા આત્મામાં વિશેષ વિકાસ કરવો હોય, આત્મિક વિકાસ કરવો હોય, તો મારે આ સ્વરૂપ ઓછો કરી નાખવો જોઈએ. એટલે એ પ્રતિબંધ ન થાય ન થાય એવું મને લાગે છે. પ્રતિબંધ થવા યોગ્ય હું નથી, મને નુકસાન કરવું મારે એ મને પાલવે નહીં એમ કે છે. સુખું પત્ર કઈક પ્રસંગથી સ્પષ્ટાર્થે જણાવવા યોગ્ય છે, હવે એનો ખુલાસો કરીએ છીએ. ચોખ્ખી વાત નથી, એટલે સ્પષ્ટ એટલે ચોખ્ખું, અર્થ એટલે ભાવ, ચોખ્ખો ભાવ જણાવીએ છીએ કે આ આત્માને વિશે, એટલે અમારા આત્મા પોતાને માટે આ આત્માને વિશે ગુણનું વિશેષ વ્યક્તત્વ જાણીને, વ્યક્તપણું, વ્યક્તત્વ એટલે વ્યક્તપણું જાણી, તમ વગેરે કોઈ મુમુક્ષુ ભાઈઓની ભક્તિ વર્તતી હોય તો પણ તેથી તે ભક્તિની યોગ્યતા મારે વિશે સંભવે છે એમ સમજવાની યોગ્યતા મારી નથી. અત્યારે છે ને ચોખ્ખું લખી નાખે છે, હવે મારે ચોખ્ખું નહોતું લખવું જોતું પણ હવે લખી નાખું કે મને ગુણ પ્રગટ થયા છે, વ્યક્ત થયા છે, એટલે ગુણનો વ્યક્તપણો મારામાં છીન છે, પ્રગટપણો છીન છે એમ તમે લોકોએ જાણ્યું અને તેથી મુમુક્ષુ ભાઈઓને મારા પ્રત્યે ભક્તિ વર્તે છે, પણ એવી યોગ્યતા મારી નથી કે તમે મારી ભક્તિ કરો એવી મારી યોગ્યતા નથી. ખરેખર એટલે પોતે એની અપેક્ષા નથી, કોઈ ભક્તિ કરે એ અપેક્ષા એમની નથી. શું કે આમાં શું થઈ ગયું, એમાં શું છે, આ બહુ મેળવવા જેવો વિષય છે, વિચારવા જેવો વિષય છે. સુગાનીજી એ જગ્યાએ કહ્યું 645 સંખ્યામાં કે સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા, ગુણ પ્રગટ છે ને, અનંત ગુણ પ્રગટ છે તો ક્યાં હો ગયા. સિદ્ધાલયમાં અનંત સિદ્ધો બિરાજે છે, હું તો હજી અનંતમાં ભાગે છું, અનંત આત્માઓ સિદ્ધાલયમાં સિદ્ધ પણ બિરાજે છે, કેમ એને કોઈ ભક્તિ કરતું નથી, એને નામની કોઈને ખબર નથી અત્યારે કે ક્યાં ક્યાં નામ, એનું નામ શું હતું, છેલ્લે છેલ્લે એવું નામ હતું, આમ તો અનંત નામ થઈ ગયા, કોઈ નામે જાણતા નથી. અને સમીર દર્શન ની વાત કરો, પંચમ ગુણ સ્થાન ની વાત કરો તો અધિગ્રહ ની બાર સ્વયંભૂરમણ સમુદ્રમાં અસંખ્યાત સમ્યક દ્રષ્ટિઓ અત્યારે આવ્યા છે, કેટલા કરોડો અબજો થી બહાર આગળ જવું પડે, અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ અત્યારે છે. માટે આ માટે સમ્યક દર્શન થઈ ગયું એટલે કઈ વધુ થઈ ગયું, આગળ થઈ ગયું કઈ, અમને તો એવું કઈ લાગતું નથી. આટલી બધી મુસાફરી કરીએ છીએ, ક્યાંક કેવી રીતે રહેવું પડે છે, ક્યાંક કેવી રીતે, કભી કેસા રહેના હોતા હોય, કભી કેસા રહેના પડતા હોય, કઈ નહી, એવું માન એને મળે પોતે ઈચ્છતા નથી, અંતરથી જ ઈચ્છતા
નથી.
દોનો નુકસાન પોતે પણ એકાંતથી પોતાનું સ્વરૂપ સાધન કરવા માંગે છે, એટલે અને પોતે અવિરત સમ્યક દ્રષ્ટિ છે એટલે બીજા સંસારે જેટલી જ એની ખાણી પીણી રહેણી કરણી અને બહારની જરૂરિયાતો દેખાય છે તો અંદરમાં એ પોતાના આત્માની નિંદે છે કે નિરાલંબ નિરપેક્ષ એમાં મારું તત્વ ને આ બધા અવલંબન છે ને આટલા બધા, એને તો ખેદ છે, એ વિષયનો એ પોતાને ખેદ વધતો હોય છે, ખેદ વધતે છે અને એ રીતે બધું આખું એની વિચારણા ચાલે છે. બીજા માન આપે વિનય કરે એ ખાતું જુદું એનું, એનું એ જાણે મારે શું, પણ મારે મારી મારા ખાતામાં મારે શું સમજવાનું છે. તમે એમ કહો ભાઈ તમે મોટા કરોડપતિ, પણ મારે તો ખીચામાં ન થાય કોઈ સમજવાનું ને, ભલે આગળ કરોડપતિ નહીં હોય પણ આપણી પાસે જે છે એ આપણને ખબર છે, એ કરોડપતિ કે એટલે 50 લાખ દાન લઈ દઈએ તો દેવાદાર થાય, શું થાય હવે તો નહીં, એટલે એ પોતે સમજે છે બરાબર મારે મારી શું સ્થિતિ છે અને મને શું હોવું જોઈએ શું ન હોવું જોઈએ, કે કોઈ ભક્તિની યોગ્યતા મારે વિશે સંભવે છે એમ સમજવાની યોગ્યતા મારી નથી. કેમ કે બહુ વિચાર કરતા વર્તમાનમાં તો તેવો સંભવ થાય છે, આ મેં બહુ વિચાર કરીને નક્કી કરેલી વાત છે અને તે કારણથી સમાધાનથી કેટલોક વખત દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે. સમાગમ થી દૂર રહેવાનું ઉચિત રહ્યા કરે છે, તેમજ પત્રાદિ દ્વારા પ્રતિબંધ ની પણ નિરીક્ષા રહ્યા કરે છે, અને પત્ર લખવાની પણ ઈચ્છા થતી નથી. એવું એમ થાય કઈ પત્ર આવે ને જવાબ દેવો એવું કઈ નહીં. આપણે અંદર થી આપણો કામ કરવામાં સમય વ્યતીત કરો. આમાં શું છે કે એક ડાક્ટર હોય અને બહાર માં રોગ ફાટી નીકળ્યો હોય, તો થોડા બહાર બેઠા હોય દવા લેવા માટે, એને શું દિશા થાય? માંગો પડે. શું થાય? કેમ કે એને સતત એક પછી એક પછી ખૂટતા જ નથી. એમ એ જોવે છે કે જગત ની અંદર આત્માના રોગી કેટલા, આપણે જગત રોગી છે, મારે કેટલા ને સમજાવવા છે કે તારે દાદાજી બાકી છે એ કરવાનું છે પૂરું. તો સમજો, સમજીને તારે તારું આગળ પૂરું કરવાનું બાકી છે કે તારે આજે લોકોને સમજાવવાનું બાકી છે? શું કરવું છે પહેલા એ વિષયની ઉદય હોય તો પણ જ્ઞાને મર્યાદા રાખે છે, એને બ્રેક મારતા જાય છે, અને પ્રવૃત્તિ અને પરિણામ એને માં એને સંકોચ થતો જાય છે. તે એમની અંદરની બહુ નિર્ણય કરેલી પરિસ્થિતિ હોય છે, એ વિષયનો પણ એમને નિર્ણય કરી નાખ્યો હોય છે. એટલે કહે છે કે બહુ વિચાર થઈ જાય, બહુ વિચાર કરતા વર્તમાનમાં તો તેવો સંભવ દેખાય છે, અને તે કારણથી સમાગમથી કેટલોક વખત દૂર રહેવાનું રહ્યા કરે છે, તેમજ પત્રાદિ દ્વારા પ્રતિબંધને પણ નિરીક્ષા રહ્યા કરે છે. આ વાત પ્રત્યે યથાશક્તિ વિચાર કરવો યોગ્ય છે. તમે પણ મારો વિચાર કરજો, થોડોક મારો વિચાર કરજો, અને મારા ઉપર થોડો કૃપા ભાવ રાખજો એમ કહે છે. બધા છે ને ક્યાંક ક્યાંક કૃપા રાખજો. પ્રશ્ન સમાધાન આદિ લખવાનો ઉદય પણ અલ્પ વર્તતો હોવાથી પ્રવૃત્તિ થઈ શકતી નથી, એ પણ વિકલ્પ બહુ ઓછો આવે છે, એટલે એ ઉદય પણ ઓછો છે એમ અમે સમજીએ છીએ. ઉદયન કરીને પ્રવૃત્તિ કરવાની ઈચ્છા નથી એટલે એ પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમજ વ્યાપાર ઉદયને વેદવામાં લક્ષ વિશેષ રાખ્યા છે, પણ તેનો આકારમાં ઘણો ભાર ઓછો થઈ શકે. વ્યાપાર ઉદયને વેદવામાં લક્ષ વિશેષ રાખ્યા છે એટલે એમાં વિશેષ જાગૃતિ રાખ્યા છે. એમ વેપાર ધંધો વિશેષ લક્ષ કરવા એમ નહીં, પણ વ્યાપાર આદિ ઉદયમાં વેદવામાં એટલે અનુભવ કરવામાં વિશેષ લક્ષ રાખવાથી, એટલે અંતરનું લક્ષ વિશેષ રાખવાથી પણ તેનો આ ભાવમાં ભાર ઓછો થઈ શકે. તો બીજી પ્રવૃત્તિ જે બાહ્યશુક પ્રવૃત્તિ છે તે સહેજે ઘટી શકે છે એમ વિચારથી, પણ બીજા પ્રકાર તેની સાથે આવતા જાણીને, એટલે ભક્તિ આદિના જાણીને પણ સંક્ષેપે પ્રવર્તાય છે. આગળ જણાવ્યું તે પ્રમાણે વળતી વખતે ઘણો કરી સમાગમ થવાનો લક્ષ્ય રાખીશ, એ વળતી વખતે અને ઘણો કરીને સંક્ષેપો. એક વિનંતી અત્રે કરવા યોગ્ય છે કે આ આત્મા વિશે તમને ગુણ વક્તવ્ય ભાસતું હોય, તમને અમારા માટે ગુણ પ્રિયતા છે એવું ભાસતું હોય, અને તેથી અંતરમાં ભક્તિ રહેતી હોય, તો તે વિશે, તો તે ભક્તિ વિશે યથાયોગ્ય વિચાર કરી જેમ તમને યોગ્ય લાગે તેમ કરવા યોગ્ય છો. એટલે શું છે કે તમે કોઈ અનુચિત પ્રવૃત્તિ કરો છો એમ મારું કહેવું નથી. હું મારા પક્ષે વિચાર કરું છું તો મને આ અપેક્ષા, તમારા પક્ષે તો તમને એમ લાગતું હોય તો તમને ઠીક લાગે એમ કરવા તમે સ્વતંત્ર છો. પણ બહાર આ આત્મા સંબંધિત હાલ કાંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી, પણ મહેરબાની કરીને હવે ફેલાવો કરશો નહીં. મારી આગ્રહ કીર્તિ વધારવાનો કોઈ તમે પ્રયત્ન કરતા નહીં, કે મારી પ્રસિદ્ધિ થાય એવો પણ તમે કોઈ પ્રયત્ન કરતા નહીં, મારા વિશે ચર્ચા કરતા નહીં. તો તમે જે આવી ગયા એ આવી ગયા નજીકમાં, કેટલીક પાત્રતા એમણે જોઈ છે, એ પાત્રતાનો એમની કરુણા પણ છે એમના પ્રત્યે. પણ એ બધી વાતની અંદર અંદરના પુરુષાર્થને અને બહારની પ્રવૃત્તિનો જે એડજસ્ટમેન્ટ છે એ ઘણો સૂક્ષ્મ અને બહુ સમજવું થોડું સૂક્ષ્મ પડે, એટલા માટે એ સૂક્ષ્મ હોવા છતાં પણ એ સમજવા યોગ્ય છે કે કેવી રીતે પોતે વિવેક કરે છે એ વિશે. યોગ્ય લાગે તેમ કરવા યોગ્ય છો, પણ બહાર આ આત્મા સંબંધી હાલ કાંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવો યોગ્ય નથી, કેમ કે અવિનિતિ રૂપ ઉદય હોવાથી. ચોખ્ખું લખે છે કેવો ઉદય છે, ચોથા ગુણ સ્થાને જે અવિનિતિ રૂપ ઉદય છે એની અંદર બધા જ સંસારના કાર્યો જે છે એ પ્રકારનો ઉદય છે, જે મનુષ્ય ગતિમાં સામાન્યપણે બધાને હોય એવો ઉદય હોવાથી. ગુણ વ્યક્તત્વ હોય, ગુણ વ્યક્ત થયા હોય તો પણ લોકોને ભાષ્યમાન થવું કઠણ કરે એ વાત સમજાવી નથી, ન સમજાય સહેજે ન સમજાય એમનો અમારો ખ્યાલ છે, પણ સમજવી કઠણ પડે એવી છે. અને તેથી વિરાધના થવાનો કાંઈ પણ હેતો એ જીવને એવા જીવોને વિરાધના થાય, કેમ કે એક બાજુથી તો એને એમ ધારણા મળી હોય તમારા લોકો તરફથી કે ભાઈ આ જ્ઞાની પુરુષ છે, જરાક તમારે લાભ લેવો હોય તો લેવા જેવું છે. બીજી કોર્ષે મુંબઈ જેવું શહેર છે, એમ કઈક લાવને એમની દુકાન બાજુથી નીકળીએ શું કરે છે જોઈએ તો ખરા જ્ઞાની બેઠા બેઠા અહીંયા કઈ દુકાને માળા લઈને તો બેઠા ન હોય, કે પદ્માસન વાળાને ધ્યાનસ્થ અવસ્થામાં કઈ ખડે બેઠા ન હોય, એક વખત એને જાણવા મળે બીજી વખત એને પાછો એને વિરોધાભાસી ભાવ ઉત્પન્ન થાય, સોચી એનાથી સત્પુરુષની વિરાધના થઈ ગઈ. તેથી વિરાધના થવાનો કાંઈ પણ હેતુ થાય તેમજ પૂર્વ મહાપુરુષોના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કાંઈ પણ થયું ગણાય, કેમ કે પૂર્વના મહાપુરુષોએ તો સર્વસર્વ પરિત્યાગ કરીને પ્રસિદ્ધિ પામ્યા છે અને બીજાને ઉપદેશ આપ્યો છે. હવે અમે તો આ સંસારમાં પૂરી જંજાળ વચ્ચે બેઠા છીએ, દુકાન ધંધો કુટુંબની બધી જંજાળ વચ્ચે બેઠા છીએ, એ જંજાળ વચ્ચે કોઈને પરમાત્માનો ઉપદેશ આપીએ તો આગળના મહાપુરુષોએ જે એ બધી દશા છે આગળ નીકળીને સર્વસંગ પરિત્યાગ કરીને પછી જે ઉપદેશ આપ્યો એ અનુક્રમે એ થવું જોઈએ. અમે પણ એમ માનીએ છીએ કે એવા અનુક્રમથી એ થવું જોઈએ, તે અનુક્રમમાં અમે ખંડન કર્યું ગણાય. બહુ બહુ સમજવા જેવો, આ તો એટલા બધા પડખા એમને ખોલ્યા છે પત્રો દ્વારા પણ એટલી બધી વાતો ખોલે છે. ગ્રંથ મનુષ્ય માટે તો એક સ્વાધ્યાયનો અસાધારણ ગ્રંથ છે, એ તો સ્વીકાર્યા વિના ચાલે એવું નથી.
જ્ઞાની માટે
જ્ઞાની માટે ચોક્કસ વાત છે, બીજા ભક્તિ કરે બીજા ભગવાન આવે પણ તને શું થાય છે એ તો કે મારી તો આ સ્થિતિ છે કે હું અવિરત દશામાં છું, હું તમારી ભક્તિને યોગ્ય નથી છું, અને જો મને અપેક્ષા વૃત્તિ થાય તો એ પાપ લાગ્યા વિના આમ છે. બહુ નિર્દોષતાનો માર્ગ છે, માર્ગ છે બહુ નિર્દોષતાનો. આ પત્ર પર યથાશક્તિ વિચાર કરશો અને તમારા સગમ સમાગમવાસી જેવો કઈ મુમુક્ષુ ભાઈઓ હોય તે ખંભાતમાં તેને હાલ નહીં અત્યારે નહીં તો પ્રસંગે પ્રસંગે, એટલે જે વખતે તેમને ઉપકારક થઈ શકે તેવું સંભવ્યું હોય ત્યારે એની પરિસ્થિતિ જોઈને, એનો અર્થ છે કે ગમે તે વાત ગમે તે વખતે કરવા જેવી નથી. આ વાત પણ તમારે પ્રસંગ જોઈને સામાન્ય પરિસ્થિતિ જોઈને આ વાત પ્રત્યે તમે એનું લક્ષ્ય દોરજો કે ભાઈ પોતે નથી કાંઈ ઈચ્છતા, તમે જરા સંભાળજો, જેટલો સમાગમ મળે એમાં સંભાળીને જે તમને આત્માને એક થાય એવું કરી દેજો, પણ એવું કઈ ન કરતા કે જેથી એ તમને એમ કે હવે ભાઈ મારે આવવું નથી, તમારી વચ્ચે એવો ન થઈ જાય. તમે ધ્યાન રાખજો, તમે પણ બારમાં એ જાતનું એડજસ્ટમેન્ટ રાખી એકદમ એવી રીતે નહીં લાગી પડતા કે જેથી અમને એકદમ તીવ્ર વૃત્તિ થઈ જાય કે છોડો આ બધાને, હવે પહેલા જાય ત્યાં ગુફામાં, એવું થાય નહીં. ક્યાં તમને ભલે ગુણ પ્રત્યે લાગે મુક્તિ આવે સંભવિત છે, એ તમે સ્થાને વિષય નથી, એટલા એટલું લીધું છે કે તમને ક્રિયા થાય બધું વિચાર કરી જેમ તમને યોગ્ય લાગે તેમ તમે કરવા યોગ્ય છો, કે ત્યાં એને એનો ભક્તિ વિનય છે, એને સ્થાયતા છે. અને એના એના પરથી વાત છે, એના પક્ષે વાત છે, મારા પક્ષે આમ વાત છે, તમારા પક્ષે આમ વાત છે, આમ વાત છે, બે પરસ્પર વિરુદ્ધ છે, બધું ચાલવાનું છે. તમને એને ભક્તિ આવે એ ભૂમિકામાં આવું ન આવે તો કઈ કામ થાય એવું નથી, એ વાત બહુ સ્પષ્ટ છે. એ તો સંતોષના વિનય ભક્તિ માટે તો આમ ઘણ જગ્યાએ લીધું, પણ અમારા પક્ષે વાત સાવ બીજી છે ને કુટુંબ વિરુદ્ધ છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાની વાત છે. એમ એટલું લખવા માટે એમને થોડો સંક્ષેપ થયો છે, થોડું મન સંકોચાયું છે, તો એ લખી નાખ્યું છે. સ્પષ્ટ લખી નાખ્યું છે, હવે તમે કોઈ અમારો પ્રચાર કરતા ને અને સમાગમમાં આવો તો પણ આ બધું સમજીને આવજો, ધ્યાન રાખજો, લક્ષ રાખજો. અમારી આવૃત્તિ છે, આ અમારી સમજણ છે, આ અમારી યોગ્યતા છે, આ અમારો પ્રકાર છે.